समय से अभी शास्त्र उन्हें जीव नाम में अधिकार गाथा सूत्रधार पिता मानो पता बिना दृष्टांत है तो जेवी रीते कोई धन अर्थी हो तो प्रथम इन्हें राजा ने जाणवो जोईए कि राजा नो रेखाण क्या छे राजा क्या रहे छे એનું બાહ્ય લક્ષણ શું છે વિજયની પરીક્ષા કરીને એને રાજાને જાણવો જોઈએ. પછી રાજાની આજુબાજુમાં એના પ્રધાનો કે દીવાનો ઊભા હોય એને રાજા છે એમને જાણવો જોઈએ. જોડે કોઈ ઊભું હોય અને એને જો રાજા માને તો એની ભૂલ થઈ જાય અને એની સેવા કરવા મને તો કંઈ એને પૈસાની પ્રાપ્તિ થાય નહીં. એમાં ભગવાન આત્માની જોડે શુભ ભાવ છે, એની પૂજા કરવા મળ્યા ભક્તિ ને મહિમા. એમાં રાજાને ભૂલી ગયો, આત્મરામ એને ભૂલી ગયો છે. એમ પહેલા પૈસાની જરૂરત વાળો ધનરથી રાજાને જાણે, પછી આ રાજા છે એમ જાણેલાનું સિદ્ધાંત કરે. જાણ્યા વિને સિદ્ધાંત ન હોય અને પછી એનું સિદ્ધાંત કરીને એમ નિર્ણય કરે, નિશ્ચય કરે કે આની સેવા કરવાથી મને ધનની પ્રાપ્તિ અવશ્ય થશે. એ દ્રષ્ટાંત આપ્યું છે. એમાં ધન અર્થી હતો, હવે સિદ્ધાંતમાં મોક્ષ અર્થી છે. માત્ર મોક્ષ અભિલાષ શ્રીમદ્ય શબ્દ વાંચ્યો છે કે માત્ર મોક્ષ અભિલાષ, જેને માત્ર મોક્ષ પ્રગટ કરવાની માત્ર ભાવના છે, બીજી કોઈ ભાવના એને નથી, એવો આત્મા. કેવી રીતે મોક્ષાર્થી પુરુષે એટલે આત્મા એ પ્રથમ તો પહેલાં શું કરવું, પહેલાં વ્રત કરવા, નિયમ કરવા, પચકાણ કરવા, યાત્રા કરવી, મંદિરો બાંધવા, પહેલાં શું કરવું. ધર્મ કરવો હોય, સુખી થવું હોય તો તેણે પ્રથમ શું કરવું, કે પ્રથમ પોતાના આત્માને જાણવો. જ્યાં આત્માને જાણવો એમ આવે ત્યાંથી આત્મા કેવો છે કે દેહથી કર્મથી ને રાગથી ભેલી પૂર્ણ પરમાત્મા સ્વભાવથી ભરેલો સર્વજ્ઞ પદ, એ જ મારું પદ ને એ હું છું. એને ભાવ આવરણ પણ નથી અને દ્રવ્ય આવરણ પણ એને આ કર્મથી જે બંધાણો નથી અને એ ચાર ગતિમાં ગયો નથી. એની ચાર ગતિમાં એની ચાર ગતિનું દુઃખ ભોગવું નથી, એ આત્માનું ખરું સ્વરૂપ છે. આત્મા ભાવ કર્મથી રહીત એ શબ્દ લખો પેલા કળશમાં, એનો અર્થ શું છે કે ભાવ કર્મથી ભિન્ન આત્મા છે, એટલે રાગાદીથી ભિન્ન છે ને રાગનું ફળ જે દુઃખ એનાથી પણ આત્મા ભિન્ન છે, એનું નામ આત્મા છે. આવા આત્માને જાણ્યો નથી, એ આત્માને જાણવો. ચાર ગતિમાં રચ્યો નથી, કર્મ બંધારણ નથી, આત્માને અબધ સ્પષ્ટ આત્મા છે અને રાગથી અસંયુક્ત આત્મા છે. રાગથી સહિત આત્મા નથી. રાગથી સહિત આત્મા માને છે તે અજ્ઞાની છે. અહીંયા આત્માને જાણવાની વાત છે. તો આત્માનું સ્વરૂપ કેવું છે કે જે ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી દુર્યા ગોખી જાય, જ્યાં એનો વિસ્તાર આવે કે ચાર ગતિમાં કોઈ જ રેખડો નથી, સંસારનો પરિચય થયો નથી આત્માને, રાગનો અનુભવ થયો નથી, એક સમય માત્ર પણ રાગનો અનુભવ નથી થયો, તે આત્મા છે. કેમ કે રાગાદીથી આત્મા રહિત છે. જ્ઞાયક ભાવ જે પરમ પારણામિક સ્વભાવ ભાવ પર્યાયને અડતો નથી, તે પરમાત્માની પરમાત્મા દ્રવ્ય કહે છે. અબધ સ્પષ્ટ છે, કર્મથી બંધાયેલો નથી અને રાગથી સંયુક્ત નથી, રાગથી રહિત આત્મા છે. મિથ્યાત્વના પરિણામથી આત્મા રહિત છે. ત્રણેય કાળે મિથ્યા દર્શન જ્ઞાનને ચારિત્ર આત્મામાં નથી. એવા આત્માને જાણવો પ્રથમ, જેમાં મિથ્યા દર્શન થાય પછી મિથ્યા દર્શન જાય, સમ્યક દર્શન થાય, એવો આત્મા. એ આત્મા નથી, વ્યવહારનું કથન છે. પરિણામથી સંયુક્ત એ વ્યવહારનું કથન છે અને પરિણામથી રહિત એ નિશ્ચયનું કથન છે. નિશ્ચયના વિષયભૂત પરમાત્મ દ્રવ્ય, નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. એક અખંડ પ્રતિભાસમય નિત્ય નિરાવરણ પરમ પારણામી ભાવ જેનું લક્ષણ, એવું નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. અખંડ તે હું છું, ખંડ જ્ઞાન તે હું નથી. આવા આત્માને સમય માત્ર જાણ્યો નથી. જ્યાં આત્માની વાત આવે ત્યાં સંસાર અવસ્થા હોય ત્યાં સુધી નિખ્યાત સહિત સાધક થાય તો સમ્યક દર્શન સહિત, પરમાત્મા થાય તો કેવળ જ્ઞાન સહિત. અરે પરિણામથી સહિત પણ આત્મા એ ખરેખર પરમાર્થભૂત આત્મા નથી. એ પરિણામથી બંધને મોક્ષના પરિણામથી ભિન્ન આત્મા, બંધને મોક્ષના પરિણામથી રહિત એવા આત્માને પ્રથમ જાણવો એટલે અનુભવવો. તેણે મોક્ષાર્થીએ પ્રથમમાં પ્રથમ શું કર્યું કે પરિણામ માત્રથી ઉત્પાદેથી રહિત એવો એક ધ્રુવ પરમાત્મા અંતર બિરાજમાન છે, એને પ્રથમ જાણવો. ચાર ભાવથી રહિત એવો એક પરમ પારનામી સ્વભાવ ભાવ તેને પ્રથમ જાણવો. જાણવાના બે પ્રકાર છે, જાણવાના બે પ્રકાર છે. એક અપેક્ષારૂપ જાણવો અને એક ઉપેક્ષારૂપ જાણવું. એક ઉપાદેયપણે જાણવું અને એક ઉદાસીન ભાવે જાણવું. જાણવાના બે પ્રકાર. અહીં આત્માને જાણવો એટલે ઉપાદેયપણે આત્માને જાણવો. જાણવાના બે પ્રકાર, સાધક દ્રવ્યને પણ જાણે ને પર્યાયને પણ જાણે, પણ એ બે જાણવા જાણવામાં અંતર છે. સાધકનું દ્રવ્ય પણ ઉપાદેયપણે જણાય અને પર્યાય પણ ઉપાધિ પણ જણાય એમ નથી. આત્મા ઉપાધિ પણ જણાય છે અને પરિણામ જણાય છે, પણ તે ઉદાસીન ભાવે જણાય. અવ્યક્તને જાણતા વ્યક્ત પર્યાય પ્રગટ થાય, પણ વ્યક્ત શુદ્ધ પર્યાય પ્રત્યે સાધક ઉદાસ છે. સમ્યક દર્શનના પરિણામ પ્રત્યે ઉદાસીનતા છે. તો તારા શુભભાવની વાત તો ક્યાં કરવી, અને દેવગુરુ શાસ્ત્રની વાત તો દૂર રહીને દુકાનની વાત તો એનાથી દૂર રહી જાય છે. પ્રથમ આત્માને જાણવો, નવ તત્વને પણ જાણવા અને આત્માને જાણવો, એ જાણવા જાણવામાં મોટો ફેર છે. પકડ પકડમાં મોટો ફેર છે. બીબી પોતાના બચ્ચાને પકડે અને ઉંદરને પકડે. પકડે શબ્દ એ કોમન આવ્યો, પકડે છે બીબી પકડે છે. પકડે છે તો કોમન શબ્દ આવ્યો ને, બે માં લાગુ પડ્યો. પણ પકડ પકડમાં ફેર છે બીબી, બચ્ચાને પકડે પણ સંભાળીને પકડે, દાંત પણ એને લાગે નહીં. ઉલટું એ દાંતથી પકડે તો બચ્ચું રાજી થાય કે મારી માતા મારા ઉપર પ્રેમ કરે. પકડે તો કહેવાય, પણ પકડ પકડમાં અને ઉંદરને પકડે તો હા હા. એમ આત્માને જાણવો, પણ જાણવો એટલે આત્માને ઉપાદેય પણ જાણવો. અને આત્મા ઉપાદેય પણે જણાતા જે આનંદ પ્રગટ થો તે ઉદાસીન પણે જણાય છે. ઉપાદેય પણે એ અંશ જણાતો. આ એકદમ અંદર ની વાતો ચાલે છે. જાણો ફેર છે. આત્મા ને જાણવું એ શબ્દ આવ્યો ને, તો પર્યાય ને જાણવું ને દ્રવ્ય ને જાણવું મોટો ફેર છે. ત્રીજી ગાથા છે નિયમ સારની. એમાં કહે છે કે પરદ્રવ્યને અણિંબા વિના નિશેષપણે અંતર્મુખ, એટલે કંઈ પણ બાકી રાખ્યા સિવાય અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદય, એટલે ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને, સંપૂર્ણપણે અંતર્મુખ, થોડુંક બહિર્મુખ ને થોડુંક અંતર્મુખ એમ નથી, સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવા યોગ એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે. શું કહ્યું કે પરદ્રવ્યને અવલંબાવીના નિશેષપણે અંતર્મુખ યોગ શક્તિમાંથી ઉપાદે એવું જે નિજ પરમ તત્વનું પરિજ્ઞાન, ઉપાદેપણે જાણવું. સાધક જાણે છે દ્રવ્યને ગુણને પર્યાયને નિમિત્તને જાણે, પણ ઉપાદેયપણે એકને જાણે છે અને ઉદાસીનપણે અનંતને જાણે છે. અનંતના જાણવામાં ઉપેક્ષા બુદ્ધિ ઉદાસીન થાય છે. એ પોતાના દ્રવ્ય સ્વભાવને જાણે છે, એ ઉપાદેયપણે જાણે છે. આ નાયક ભાવ માત્ર. જેટલું જાણવામાં આવે છે એટલું મારું છે એમ નથી, જેટલું ઉપાદેયપણે જાણવામાં આવે છે તેટલું મારું છે. જાણવામાં તો ઘણું આવે. પ્રથમ આત્માને જાણવો એનો આ વિસ્તાર ચાલે છે કે જાણવા જાણવામાં મોટો ફેર છે. પોતાના પુત્રને પણ જાણે અને પાડોશીના પુત્ર ભેગા રમતા હોય એને પણ જાણે. તમે શું કેને જાણો છો? આ બધા બાળકોને જાણું છું. બાળકોને જાણે છે, પાંચ સાત બાળકો હોય ને, આ બાળકોને હું રમે છે તું જોઉં છું. પોતાનો પુત્ર પણ હોય, પોતાનો પુત્ર પણ જાણે છે બધાને, પણ બધાને પોતાનો પુત્ર માનતા નથી. એકને પોતાનો પુત્ર માને તો જાણવા જાણવા ભેર પડ્યો કે નહીં પડ્યો. એમ પ્રથમ આત્માને જાણો એટલે ઉપાદેયપણે પોતાના શુદ્ધ આત્માને, શુદ્ધ માત્ર આત્માને, ચૈતન્ય માત્ર આત્માને પછી જાણવો. જાણવો એટલે અનુભવવો, જાણવો એટલે અનુભવવો. અંતરલીન થઈને કે જ્ઞાય ભાવ માત્ર હું છું એમ કોણ જાણે કે મોક્ષાર્થી, કોણ જાણે આ મોક્ષાર્થી, અથવા જેનો મોક્ષનો અભિલાષા છે એવો લાયકજી પોતાના આત્માને ઉપાદેય પણ જાણે છે. કેમ શા માટે જાણે છે? કે એને ધનની પ્રાપ્તિ થાય છે અને આને આનંદની પ્રાપ્તિ થાય છે. એને ધનનો લોભ છે અને આને આનંદની અભિલાષા છે, પ્રગટ કરવાની અપેક્ષા ઉપાદેયની. આ તો પ્રથમ આત્માને જાણવો એટલે ઉપાદેય પણ આત્માને જાણવો. બાળકો રમતા હોય પાંચ આત્મને શું કરો છો? આ બાળકો રમે છે એ જાણું છું, પણ એની નજર ક્યાં છે? એનું લક્ષ્ય પોતાનો દીકરો જે છે ને એમાં ઈ મારો છે, આ મારા નથી એમ ભાગ પાડીને જાણે છે. એમ આત્મા પણ જણાય છે ને પરિણામ પણ જણાય છે, પણ આત્મા તે મારી ચીજ છે ને પરિણામ તે મારી ચીજ નથી એમ ભાગલા પાડીને જ્ઞાની જાણે. કેમ કે પરિણામ નાશ પામ છે અને હું તો અવિનાશી છું. એ રીતે મોક્ષાસી પુરુષે પ્રથમ તો ઓહો હો શબ્દ વાક્ય પહેલામાં પહેલી આ ક્રિયા કરી મનુષ્ય ગૌમાં કે બીજું કાંઈ કરવા જેવું છે કે પ્રથમમાં પ્રથમ જો તારે ધર્મ કરવો હોય મોક્ષનો અભિલાષી થયો હોય તો પ્રથમમાં પ્રથમ તું તારા સુધાત્મા લીધો છે. પ્રથમ તો આત્માને જાણવો પછી તેનું શ્રદ્ધાન કરવું એ તો સમજાવવા માટે શ્રમ પડે છે, લખવામાં પણ શ્રમ પડે છે, પણ અનુભવવામાં પહેલા સમયમાં આત્મા જણાય અને બીજા સમયે શ્રદ્ધાય એમ નથી. જે જાણવાનો અનુભવવાનો કાળ છે તે સમયગતનો કાળ રહેલો તે પણ શાસ્ત્ર લખવામાં શ્રમ પડે, બીજાને સમજાવવું હોય ત્યારે પણ શ્રમ પડે. માટે પછી એવું સંદર્ભ ને પ્રથમ અને પછી પ્રથમ આત્માને જાણવો અને પછી તેનું સિદ્ધાંત કરવું તેનું જો જે ઉપાદેયપણે આત્મા જાણો તેનું જ સિદ્ધાંત કરવું કે આ જ આત્મા છે જે મારા અનુભવમાં આવ્યો નાયક ભાવ એક ભાવ એ જ હું છું એમ શ્રદ્ધાંતમાં લેવી એમ જ શ્રદ્ધા કરવી તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે એમ શ્રદ્ધામાં જ્ઞાનમાં એમ આવ્યું કે જે જ્ઞાનને શ્રદ્ધામાં આવ્યો તેમાં ઠરવાથી તેની સેવા કરવાથી પૂર્ણાનંદની પ્રાપ્તિ થશે અને ત્યાર પછી તેનું આચરણ કરવું ત્યાર પછી એમાં પ્રથમ પછી અને પછી ત્યાર પછી એટલે શબ્દોમાં ફેર છે. પહેલાં આમાં તું પ્રથમ પછી બીજી રીતિમાં પછી ત્રીજી રીતિમાં ત્યાર પછી પ્રથમ પછી અને ત્યાર પછી ત્રણ તબક્કા મૂકા સમજાવવા માટે ત્યાર પછી તેનું જો એટલે જે જ્ઞાનનો વિષય ને શ્રદ્ધાનો વિષય છે તે જ ચારિત્રનો વિષય છે. જ્ઞાનની શ્રદ્ધાનો વિષય આત્મા છે અને ચારિત્રનો વિષય પાંચ મહાવ્રત છે એમ નથી. શ્રદ્ધા જ્ઞાન તો થઈ ગયા, હવે આપણે પાંચ મહાવ્રત આવો ચારિત્ર અધિકાર ના નથી. એમ જે જ્ઞાનનો વિષય છે તે જ શ્રદ્ધાનો વિષય છે અને તે જ ચારિત્રનો વિષય છે. જે જ્ઞાનનો વિષય અને શ્રદ્ધાનો વિષય આવ્યો શ્રદ્ધામાં તેની લીનતા એકાગ્રતા તેની રમણતા એને પરમાત્મા ચારિત્ર કહે. તેનું આચરણ કરવાથી એટલે કે તેની મર્યાદામાં રહીને ચરણનામ લીન થવાથી એમાં રત થવાથી એમાં એકાગ્ર થવાથી ઉપયોગ એમાં ફરે નહીં બીજે જાય નહીં આત્મામાં લાગ્યો તે લાગ્યો એવી સ્થિરતારૂપ જ્ઞાનના પરિણામને પરમાત્મા ચારિત્ર દશા કહે. તેનું આચરણ કરવાથી અવશ્ય નક્કી નિર્વિવાદ અપવાદ વિના ચોક્કસ પડે કર્મથી છૂટી શકાશે. આ કર્મનો જે બંધ છે એક ક્ષેત્ર આવતા સંબંધ બંધ છે એવા કર્મોથી પણ છૂટી જવાશે અને સંયોગ સંબંધ રાગનો ભાવ બંધ છે એના સંબંધથી પણ છૂટી જવાશે. બે પ્રકારના સંબંધ છૂટી જશે, સંયોગ સંબંધ પણ છૂટશે અને એક ક્ષેત્ર આવતા આઠ કર્મ છે એનો પણ સંબંધ છૂટશે. ભાવ કર્મનો પણ અભાવ થશે અને દ્રવ્ય કર્મનો પણ અભાવ થઈ જશે, પછી લોક કર્મ રહેશે નહીં. અવશ્ય કર્મોથી જીતી શકાય અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું. આ નિર્ણય કરીને પછી શું કરવું કે પછી તેનું આચરણ કરવું, વારંવાર તેની અંતરમાં ઉપયોગ લગાવવો, બાર ભટકતો ભમતો જ્ઞેયથી જ્ઞાનતર થતો ઉપયોગ ज्ञेयी ज्ञान पर एक ज्ञेय ज्ञान जाने अने जानी क्या तृप्ति न थी क्या फट बीजा ज्ञेयों ने जानवानी इच्छा उत्पन्न थी बीजा ज्ञेय ने जानवा गयो और क्या तृप्ति थती नहीं એટલે એ જ્ઞેયને છોડીને ત્રીજા જ્ઞેય પર ઉપયોગ જાય છે. કેમ કે જ્ઞાનનો વિષય પર જ્ઞેય નથી, તેથી ત્યાં તેને જાણતા આનંદ આવતો નથી, માટે તૃપ્તિ થતી નથી, માટે ઉપયોગને ગુમાવ્યા કરે છે. શું કહ્યું કે ઉપયોગનો વિષય પોતાનો શુદ્ધ આત્મા છે. ઉપયોગ ને જ્યારે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે સ્વજ્ઞેયની, ત્યારે તેને આનંદ આવે છે. ઉપયોગમાં આનંદ આવતો હોવાને કારણે તે ખરેખર ઉપયોગનો વિષય આત્મા જ છે. ઉપયોગનો વિષય પરજ્ઞેય નથી, કેમ કે પરજ્ઞેયના લક્ષે એને અતિન્દ્રિય આનંદ આવતો નથી. એ ઇન્દ્રિય જ્ઞાન છે અને ઇન્દ્રિય જ્ઞાન એક જ્ઞેયને જાણે જ્યાં ત્યાં જાણવાની ઈચ્છા થઈ એ જ્ઞેયને જાણ્યું, પણ એમાં એને શાંતિ નથી, આનંદ આવ્યો નહીં, સુખ નથી. એટલે ફટ બીજા જ્ઞેયોને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે, એ બીજા જ્ઞેયમાં ઉપયોગ લગાવે છે, તો પણ ત્યાં એને શાંતિ થતી નથી, કેમ કે ઉપયોગનો વિષય નથી. એટલે ફટ ત્રીજા જ્ઞેયમાં જાય છે. એમ નૈથી જ્ઞાનતર, નૈથી જ્ઞાનતર, નૈથી જ્ઞાનતર, સવારથી ઉઠેથી રાતના સુધી નૈથી જ્ઞાનતર થયા કરે. સવારે ઉઠે ત્યાં બ્રશ લગાવવું છે, પછી તે પાણી પીવું, પછી પાણીના કોગળા કરવા છે, પછી ચા પીવું છે, પછી મુખવાસ ને, પછી નાસ્તો ને, પછી નાવવું ને, ધોવું ને, બપોરે જમવું ને, સૂવું ને. ઉપયોગને નૈથી જ્ઞાનતર ઘુમાવ્યા જ કરે છે. ઉપયોગ ઘૂમે છે એનું કારણ ઉપયોગને એનો વિષય મળતો નથી. જયારે ઉપયોગને એનો વિષય મળી જાય છે ત્યારે ઉપયોગ ખૂબ શાંત થઈ જાય છે. ઉપયોગ નથી જ્ઞાનતર થાય છે એનું કારણ શું છે કે પર પદાર્થ એ ઉપયોગનો વિષય નથી, કેમ કે પર પદાર્થના લક્ષે ક્યાંય એને શાંતિ થતી નથી. ક્યાંય શાંતિ નથી. જો પર પદાર્થ ના આશ્રય લક્ષે એને શાંતિ થતી હોય તો આપણે પાંચ ઇન્દ્રિયના વિષયમાંથી કોઈ એક ઇન્દ્રિયનો વિષય આપણે પૂછીએ કે કયો વિષય તને પ્રિય છે, કે જે વિષયનો ભોગ કરતા તને શાંતિ થાય. બ્રાહ્મણને પૂછીએ તો બ્રાહ્મણ કે મને લાડુ આપો, લાડુ તો મને એકદમ શાંતિ થઈ જાય. અચ્છા, બે જમવા, બે લાડવા, ચાર લાડવા, પાંચ લાડવા, દસ લાડવા, વીસ લાડવા, વધારે વધારે ત્યાં ખાધા, ઓલાએ બીજા પાંચ લીધા. હા હા, કેમ શીખું છું, કેમ કંટાળો આવ્યો, કંટાળો કેમ આવ્યો, તને તને દ્વેષ કેમ આવ્યો બીજા પાંચ લાડવા ઉપર, કંટાળો કેમ આવ્યો, દુઃખી કેમ થઈ ગયો તું, મારે કેક ભરાઈ ગયો, વધારે ખાસ હોઉં છું. એનો અર્થ એમ છે કે એ જ્ઞાનનો વિષય પર જ્ઞેય નથી. એ ભટકતા 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 કોઈ કાળ એવો આવે, પાંચમા કાળમાં ચોથો કાળ લાગે આવે ને જ્ઞાનીનો યોગ થાય કે તારા ઉપયોગમાં અશાંતિ છે એમ અમે જાણીએ છીએ. તારા જ્ઞાનમાં અશાંતિ આવી ગઈ છે એમ અમે જાણીએ છીએ. ના ના, ભગવાનની પૂજા કરી તો શાંતિ થાય, કર પૂજા, આ કલાક, અઢી કલાક, કલાક, દોઢ કલાક ની પૂજા કરી ચિંતા હોય આંખ લાગે છે. ભગવાનની પૂજા કરશે એમાં શાંતિ નથી, ક્યાંય શાંતિ નથી. ભાઈ પર્વ નહીં છે, તો પર્વ નહીં ના સંબંધમાં જ્ઞાન ઉપયોગને અશાંતિ થાય છે, કેમ કે ઉપયોગનો વિષય પર્વ નહીં નથી. એટલે જ્ઞેયથી જ્ઞાન પર ઘૂંડી ખાધા કરે, ક્યાંય શાંતિ મળતી નથી. પણ જયારે એને જ્ઞાનીનો યોગ મળે કે તારા જ્ઞાન ઉપયોગનો વિષય, તો તારો શુદ્ધાત્મા એક જ છે. જ્ઞાનનું જ્ઞેય તારો આત્મા છે, જ્ઞાનનું જ્ઞેય પર પદાર્થ છે નહીં. જ્ઞાન ભિન્ન ને જ્ઞેય ભિન્ન નથી, જ્ઞાન પણ આત્મા ને જ્ઞેય પણ આત્મા. આત્મા એવા બે ભેદ પણ જ્યાં વિલય પામે છે ત્યાં શાંતિનો અનુભવ ઉપયોગને જ્યાં આત્મા મળ્યો સિદ્ધ પરમાત્માના ઉપયોગમાં જ્યાં આત્મા મળ્યો ત્યાં બાહ્ય ઉપયોગ જાય કે બી કોઈ બી બીજા પદાર્થને જોવાનું મન થતું છે ને ન થવાનું કારણ શું સાદી અનંતકાળ ઉપયોગ આત્મામાં જ લાગે છે અને ઉપયોગ થતો નથી એનું કારણ શું છે કે એને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે એને આનંદ જોતો તો જ્ઞાનને એ આત્માને જાણતા એકાગ્ર થતા કેવલ જ્ઞાન પ્રગટ થયું સાદી અનંતકાળ આત્માને જાણે છે અને પૂર્ણ આનંદનો અનુભવ કરે છે માટે જ્ઞાનનો વિષય આત્મા છે જ્ઞાનનો વિષય પરમેશ નિશ્ચયથી નથી નિશ્ચયથી પોતાનો ઉપયોગનો આશ્રય આત્મા જ છે આત્માને આશ્રય વિના ક્યાંય કદી પણ શાંતિ શકે આજે ઉપયોગને લગાય અંદરમાં તે કાલ લગાય તે કાળાંતરે લગાય પણ ધર્મ કરવો હોય તો ઉપયોગની અંદર લગાવો એ બીજાને જાણવાની આસક્તિનો અભાવ થઈ જાય બીજાને જાણવાની જે આસક્તિ છે લોકો પેલા બે જણા વાત કરતા હોય મારી વાત કરતા લાગે અરે ગમે એની વાત કરે મારા જ્ઞાનનો વિજય જ નથી ને હું એને જાણતો જ નથી ને કેમ કે એને જાણવાથી મારી કાર્ય સિદ્ધિ થતી નથી આકૃતાનો નાશ થાય આત્મા છે ને એ ન્યાયથી વાત આવે તો એને ખ્યાલમાં આવી જાય અને અનુભૂતિ શીખે ને ઉપયોગનો ઘુમાયેલા કરે છે સવારથી સાંજ સુધી હે તને શું પીવા લાગે છે કોઈ જુવાન હોય છોકરો બિચકારી શકે તને તેમને તને શું ગમે વધારે મને આરામ કરી ફિલ્મ હોય છે બતાવું કે જ્યાં એ ફિલ્મ જોવે ફિલ્મ એ ફિલ્મ જ્યાં 3 કલાકની થઈ વરે દસ ઉભો થાય છે 3 કલાકની બીજી ફિલ્મ ચડે ના 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 હવે નહીં કંટાળી ગયો કા પણ જેમાં કંટાળો આવે તે વિષય આત્માનો નથી જેમાં આનંદ આવે તે વિષય આત્માનો છે માટે આત્માને આત્માનો વિષય બનાવી દે આત્માને આત્માનો વિષય બનાવ જ્ઞાનમાં આત્માનો વિષય બનાવ તને શાંતિ થશે આવી ગયું એટલા માટે તો ગુરુજી અમને મળતી આટલી પેલી વાત કરશું કે ધરતી ના કરીએ બે જણાને મળતા બોલાય એવું બધા બની ગયો તમારે કહેવાનું થાય એવું બનાવો બહેનો ગુરુદેવ અમને બહેને ગુરુદેવે કહ્યું કે અમારી કોઈ તબિયત બરાબર નથી એમ કે એ લોકોની ઈચ્છા તો હોય અમે આવીએ એમ તો અમારી અત્યારે પાછું જિલ્લાની સ્થિતિ છે પણ એ પ્રતિષ્ઠા સાથે કરે જશું હમણાં તો આ બે ક્ષેત્ર વિશે આવી ગયું ને આ ક્ષેત્ર વિશે જોયું આવી ને પછી ગુરુદેવ આવશે એટલે ધોધમાર પ્રસાદ વરસશે અને અનાજ ઉગ્યું એટલે તમને 10 રૂપિયા અનાજ ભાવના તો આપણે ભાગી પછી જે બનવાનું હોય પણ ભાવના તો હોય એ છે પ્રથમ આત્માને જાણવો જાણવા જાણવામાં મોટો ફરક છે ઉપાદેય પણ આત્માને જાણવો કે આ જે જાણવામાં આવ્યો તે જ હું છું એમ સદાય શ્રદ્ધાને ઉદય થાય અને પછી એમાં ઠરવાથી જ કર્મનો ક્ષય થશે એમ જ્ઞાન શ્રદ્ધાનમાં બધો આવી ગયું ભાવ ભાષણ થઈ ગયું પછી એમાં ઠરવાનો ઉદયની એ થાય છે ત્યાર પછી તેનું જ આચરણ કરવું આ હા 5 મહાવ્રતનું આચરણ કરવું એમાં મને લખ્યું નથી તેનું જ આચરણ કરવું એટલે સ્વભાવમાં જ ઉપયોગ વારંવાર લગાવીને એમાં સ્થિર થવું અનુભવ વડે તેમાં લીન થવું અને અધરવડ છે ત્યાર પછી તેનું આચરણ કરવું એટલે શું તેનું જ આચરણ એટલે આત્માનું આચરણ કરવું એટલે શું ખુલાસો કરે અનુભવરે તેમાં નિરુતમ જે જ્ઞાન ને શ્રદ્ધા નો વિષય છે તે વિષયમાં જ એટલે આત્મામાં જ લીન થું એકાગ્ર. કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ સાધ્ય ધ્યેયનું ધ્યેય તો દ્રવ્ય સ્વભાવ છે, ધ્યેય તો આત્મા છે, ધ્યેય તો ધ્રુવ છે, ધ્યેય તો ધ્રુવ છે, પણ સાધ્ય પ્રગટ કરવા યોગ એ મોક્ષની અવસ્થા છે. સાધ્ય અને ધ્યેયમાં મોટો ફેર છે. ધ્યેય છે તે દ્રવ્યનું વિશેષણ છે અને સાધ્ય છે તે પર્યાયનું વિશેષણ છે અને સાધક તે પર્યાયનું વિશેષણ છે. સાધ્ય પૂર્ણ પર્યાયનું વિશેષણ, સાધક અપૂર્ણ શુદ્ધ પર્યાયનું વિશેષણ છે. સાધ્ય શબ્દ છે સાધ્ય એટલે પ્રાપ્ત કરવા યોગ, પ્રગટ કરવા યોગ. શું કે જે નિષ્કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ થી રહીત નિર્કર્મ નિષ્કર્મ કર્મ રહીત અવસ્થારૂપ અથવા અવસ્થા જે અવસ્થા છે ને મોક્ષ ની અવસ્થા છે, અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ, ભેદ નહીં પણ અભેદ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, તેની સિદ્ધિની એટલે તેની પ્રાપ્તિની એ રીતે ઉપપત્તિ છે, ઉત્પત્તિ છે, પ્રાપ્તિ છે. મોક્ષ જેને જોતો હોય મોક્ષાર્થી શું કરવું કે પ્રથમ પોતાના શુભાત્માને જાણવું, પેલા નવ તત્વને જાણવો ને છ દ્રવ્યને જાણવા, દેવગુરુ શાસ્ત્રને જાણવું એમ નથી. પ્રથમ એનું પેલા જાણવામાં આવી ગયું હોય, એનું પેલા જાણવામાં તો આવી ગયું હોય પણ પછી જયારે સમ્યક બધું પ્રગટ થાય ત્યારે શું સ્થિતિ હોય છે કે ત્યારે પ્રથમ પોતાના શુદ્ધાત્માને જાણવો અને જાણીને આ જ હું છું એમ સિદ્ધાંત કરવું અને ત્યાર પછી તેમાં જીવ થવું. આવી સમ્યક દર્શનાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ મોક્ષનો માર્ગ છે, આ મોક્ષનો માર્ગ છે. સમ્યક દર્શનાન ચારિત્રાણી પરિણામ એ મોક્ષનો માર્ગ છે અને મોક્ષ એ માર્ગનું ફળ છે. મોક્ષ છે તે માર્ગનું ફળ છે. એ ફળ કે છે મોક્ષ માર્ગ કયો, હવે એનું ફળ. કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ સ્વરૂપ તેની સિદ્ધિની પ્રગટતાની પ્રાપ્તિની એ રીતે ઉત્પત્તિ છે. આ રીતે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય આ છે. જેને મોક્ષ જોતો હોય, જેને સંસાર ન જોતો હોય, દુઃખ ન જોતું હોય, પૂર્ણ આનંદ અવિનાશી અને સ્વાધીન આનંદ ખરો પણ પૂર્ણ આનંદ એટલે પછી સ્વાધીન પરાધીન નહીં, એવી સ્વાધીન સુખની પૂર્ણ સુખની પ્રાપ્તિ કરવી હોત એવા મોક્ષાર્થી જીવે પ્રથમ પોતાના શુદ્ધાત્માને જાણવો. જે આત્મા બંધને મોક્ષના પરિણામથી રહિત છે એવા આત્માને જાણવો, એ મોક્ષથી રહિત એવા આત્માને ઉપાદેયપણે જાણવો, એને જાણતા મોક્ષથી સહિત છું એમ જ્ઞાનમાં જ્ઞેયપણે જાણવામાં આવી જા. એ શ્રદ્ધાનો વિષય ને જ્ઞાનનો વિષય, પર્યાયથી રહિત શ્રદ્ધાનો વિષય છે ને મોક્ષની પર્યાયથી સહિત હું છું એ જ્ઞાનનો વિષય છે. એક નિશ્ચયને બીજો એવા તેની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે, અન્યથા અનુપત્તિ છે. અર્થાત સાધ્યની સિદ્ધિ, સાધ્ય એટલે મોક્ષ, સાધ્ય એટલે મોક્ષ. એ તો ધ્રુવ પરમાત્મા છે અને એનું જે ધ્યાન, એનું ધ્યાન એ ધ્યાન છે ને એ સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ છે અને ધ્યાનનું ફળ મોક્ષ છે. જે ધ્યાન અને એનું ફળ, જે તો પોતાનો આત્મા, ધ્યાન તો સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ કે ધ્યાનસ્થ અવસ્થા છે, માર્ગ છે અને એનું ફળ મોક્ષ છે. આ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય તો બીજી રીતે ઉત્પત્તિ થતી નથી. સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે બીજી રીતે નથી થતી, થતી નથી, બીજો કોઈ ઉપાય નથી. ક્રિયા કારણ કે શુભ ભાવ પિન ભાવ એ સંસારનું કારણ છે, મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો મોક્ષનો માર્ગ છે, અને મોક્ષનો માર્ગ સ્વદ્રવ્યને આશ્રય થાય છે. મોક્ષનું કારણ મોક્ષનો માર્ગ, અને મોક્ષનો માર્ગ એ પોતાના શુદ્ધાત્માને અવલંબે થાય છે. તે વાત વિશેષ સમજાવે છે. જ્યારે આત્માને અનુભવમાં આવતા, એટલે જ્ઞાનમાં આવતા, જાણવામાં આવતા, જે અનેક પર્યાયરૂપ ભેદભાવો, એટલે રાજાદી પર્યાયો જે જાણવામાં આવે છે, તેમની સાથે આત્માનું નિશ્ચિતપણું હોવા છતાં, નિશ્ચિતપણું હોવા છતાં, પાણીની મલિન ભાવથી નિશ્ચિતપણું હોવા છતાં, આત્માનું રાગરૂપ મલિન ભાવથી પર્યાયોથી નિશ્ચિતપણું હોવા છતાં, એ નિશ્ચિત શબ્દ બે જુદું બતાવે છે. સાથે નિશ્ચિત કહ્યો ને, તો નિશ્ચિત તો બેનું મિશ્રણ હોય, ત્રણનું હોય, ચારનું હોય, પાંચનું હોય, એક ભાવ હોય એને નિશ્ચિત શબ્દ ના લાગુ પડે. એક કરતા વધારે ભાવ એક સાથે હોય તો એને નિશ્ચિત કહેવામાં આવે છે. દૂધની સાથે ખાંડ નાખવામાં આવે તો ખાંડ મિશ્રિત દૂધ એમ કહેવામાં આવે. પણ એકનું દૂધ પીળું હોય તો, કેમ કે બીજાના સંયોગ વિના મિશ્રિત નામને પામે નહીં. એમ આત્મા એની સાથે અનાદિકાળથી અજ્ઞાનીનો રાગાદીનો સંયોગ સંબંધ થયો છે, તેથી તે આત્મા રાગથી રાગની પર્યાયથી નિશ્ચિત દેખાય છે. અનુભવમાં આવતા એટલે જાણવામાં આવતા જે અનેક, આત્મા એક અને પર્યાય અનેક, રાગની દ્વેષની ક્રોધની શ્રદ્ધાની જ્ઞાનની વિપરીત પર્યાય, બધી પર્યાયો અનેક પર્યાય, ભેદભાવો ભેદભાવો લીધે જો એ ભાવો જુદા છે. આત્માથી ભેદભાવ બધા જુદા છે, છતાં તેમની સાથે નિશ્ચિત પણ હોવા છતાં નિશ્ચિત થઈ ગયો છે ને. તેથી નવ તત્વમાં કે એક આત્મજ્યોતિને બહાર કાઢવી એમ છે ને, નિશ્ચિત છે ને. સોનું મેલથી નિશ્ચિત હોય તો એને શોધીને શુદ્ધ સુવર્ણ જુદું ને મેલ નીકળી જાય. એ નિશ્ચિત પણ હોવા છતાં પણ હવે ભલે નિશ્ચિત હોય, પણ બે પદાર્થ હોય એનું નિશ્ચિત પણ હોય ને, એક કરતાં વધારે તો જુદા પડી શકે છે. કેમ કે નિશ્ચિત શબ્દ છે, તાદાત્મ સંબંધ નથી, સંયોગથી સંબંધ શબ્દ આવી ગયો. એટલે એ તાદાત્મ સંબંધ નથી તો પૂજાભાઈ સંયોગથી છે, એ તો એમ જ તૈયાર થાય બધા. બીજા કોઈ શીખી આવ્યું નથી, આમાં કઈ ઉંમરને બાદ નથી, આમાં ઉંમરને બાદ છે. ઉંમર આત્માનું નથી, ઉંમર તો દેહની સંજ્ઞા છે. એક વખત ગુરુદેવ વાત કરી કે કોઈ મોટી 20-25 લાખની પાર્ટી છે, દુકાનનું મુહૂર્ત કરવું છે, એ આપણે મુમુક્ષુ નહોતા, આપણે બહાર ના એમ કે દર્શન કરવા જઈએ પછી મુહૂર્ત કરીએ તો આપણી દુકાન હારી ચાલે એમ શ્રદ્ધા છે લોકોને. દર્શન કહેવા આવ્યા તો ગુરુદેવે પૂછ્યું કે તમને કેટલા વર્ષ થયા, કહ્યું છે કે 50 વર્ષ. એ 50 વર્ષ છે એ દેહની ઉંમર છે કે આત્માની, ભાઈ ખબર હતા જઈ લો. હા આવું કે આત્માની ઉંમર કુમાર નથી, આત્મા અનાદિ અનંત છે, અવિનાશી છે, એની ઉંમર લાગુ પડતો નથી. આયુષ્ય રહી છે આત્મા, આયુષ્યના લક્ષણથી રહી છે આત્મા. કે છે કે નિશ્ચિત હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી, શું છે સર્વ પ્રકારે પ્રવીણ ભેદ જ્ઞાનની પ્રવીણતા, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી દ્રવ્યથી પર્યાયથી સર્વ પ્રકારે વિચારવામાં આવે તો ભગવાન આત્મા ને રાગ ચારે તરફ થી જોવામાં આવે તો જુદે જુદા છે. શું એકપણાને પામ્યું? આત્મદ્રવ્ય ને આશ્રવ તત્વ એકપણાને પામતો નથી. નિશ્ચિત છે, નિશ્ચિત છે. આત્મા અહિયાં અને રાગ એ મોમ્બાસામાં એમ નથી. નિશ્ચિતપણું છે એની પર્યાયમાં, દ્રવ્ય ને પર્યાય નિશ્ચિતપણે છે તે ત્યાં સુધી. નીચે નથી એ ત્યાં સુધી. લગ્ન છે ત્યાં સુધી. નિશ્ચિતપણું વાત થતા પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં, ભેદ જ્ઞાન એટલે ઘઉં ને કાંકરા, ઘઉં ને કાંકરા જેમ જુદા પાડવામાં ક્રિયા કરે ને, જે ક્રિયામાં રોકાય ને, ઘઉં આની તો કાંકરા કાઢી નાખે તો એને ભેદ જ્ઞાન કરે છે. શું કરે છે? ભેદ જ્ઞાન. શેનું ભેદ જ્ઞાન કરે છે? ભેદ જ્ઞાન બે વચ્ચે હોય, ભેદ જ્ઞાન એકમાં ન હોય. ભેદ જ્ઞાન બે માં હોય અને બે પાછું નિશ્ચિત હોય. એક ગુણમાં ઘઉં ને કાંકરા બી સાથે છે ને, નિશ્ચિત છે. પણ ભેદ જ્ઞાન કરે છે ત્યારે ઘઉં ને ઉપાદેય પણ ગ્રહણ કરી લીધું છે, કાંકરા ને હેય તરીકે કાઢી રાખે છે કે નહીં. તો બેનો જેમ ભેદ જ્ઞાન કરે છે ઘઉં ને કાંકરા કે ચોખા ને કાંકરી, ભેદ જ્ઞાન કરે છે કે નહીં. આ એમ અહીંયા આત્માને રાગ એનું એક ક્ષેત્રે સંયોગ સંબંધથી નિશ્ચિતપણું હોવા છતાં પણ દયના લક્ષણ જુદા જુદા છે. એક જળ અને ચેતન. આત્મા ચેતનની મૂર્તિ છે અને રાગ જળ સ્વભાવી છે. એ પોતાને જાણતો નથી ને આત્માને જાણતો નથી. માટે આંધળું અચેતન રાગ. હા હા હા, હવે એ શુભ ભાવ અચેતન જળ અને એનાથી ધરમ થાય. હા, તો મન તેને અંધારું પ્રવર્તે છે. સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી, આ હોશિયારીથી, એના દાપણથી, પ્રવીણપણાથી આ અનુભૂતિ છે તે જ હું છું. આ જે ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા અનુભૂતિ સ્વરૂપ છે તે જ હું છું. એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત જો દ્રવ્ય શુદ્ધ અને પર્યાય અશુદ્ધ એને બેનું નિશ્ચિતપણું હતું, નિશ્ચિતપણું હતું. પણ એ બેના લક્ષણ જોયા કે આનું લક્ષણ શુદ્ધતા અને આનું લક્ષણ અશુદ્ધતા, આનું લક્ષણ આનંદ અને આનું લક્ષણ દુઃખ, આનું ચેતન આનું અચેતન, આનું લક્ષણ નિત્ય આ અનિત્ય, આ સ્વભાવ ભાવ આ વિભાવ ભાવ, એમ ભેદ જ્ઞાન છે ને. તો ભેદ જ્ઞાનમાં બે તત્વ જેમ છે તેમ એના જ્ઞાનરૂપી લેબોરેટરી અંદર એના લક્ષણ ભેદે ભેદ કરીને એ જુદા પાડે છે. જુદા પાડીને આત્માને ગ્રહે છે, રાગને છોડે છે. ગ્રહણપૂર્વક ત્યાગ, સોનગઢના પંથમાં ત્યાગ બાદ લાગતો નથી. અરે તે સોનગઢના ત્યાગની વાત સાંભળી નથી. ત્યાગ વિના ધર્મ નહીં થાય. તમારામાં ત્યાગ આવ્યો? હા, અમે કહ્યું છું કે ત્યાગ વિના ધર્મ નથી. પણ એ ત્યાગ નિરપેક્ષ ત્યાગ નથી, સાપેક્ષ ત્યાગ છે. સાપેક્ષ એટલે ગ્રહણ પૂર્વક નો ત્યાગ, એ સમ્યક ત્યાગ છે. અને ગ્રહણ વિના નો ત્યાગ એ મિથ્યા ત્યાગ છે. પાપ છોડો, પાપ છોડો, પાપ છોડો, પણ તેને ગ્રહણ કરવું એ ખબર નથી. હું દિલ્હીમાં જતો 10-12-14 વર્ષ થઈ ગયો. ત્યાં એક આપણા જૈના વર્ષ કંપની વાળા છે, કંપની વાળા છે, એને ત્યાં ઉતર તો એની માતાજી 70 વર્ષની ઉંમરની, પછી આખામાં વાંચો મેળો લાવે. ત્યાં વિશે મિત્રો કે ગ્રહણપૂર્વક ત્યાગ જૈન ભક્તિનો છે. ગ્રહણ વિનાનો ત્યાગ ત્યાગ નથી, મીઠા ત્યાગ છે. પછી એ વાત સાંભળી વિસ્તારથી, પછી ઘેરે ગયા તો ગદગદ થઈ ગયા માતાજી. અરે પંડિતજી, એ તો કોઈ વાંચ્યો ને પંડિતજી, હું તો વેપારી છું, પંડિત નથી. તો કહેવાય ને પંડિત, से पंडित जी इस सुंदर दर्शनी उम्र थी अने मग्न दिगंबर मुनियों ने चौका कई ने आहार किया पेला सुला ब्रह्मचारी व्रती सावकों ने मैं तो जमाया आहार दाना थी अने वातों पर सांभी પણ કોઈ આ વાત અત્યાર સુધી જિંદગીમાં કરી નહીં. ત્યાગની વાત બધા કરે છે, ત્યાગની વાત કરી, પણ ગ્રહણ પૂર્વક ત્યાગ તે ખરો ત્યાગ છે એ વાત આજ સુધી મેં આ કામે સાંભળી નથી. આજે સાંભળી એવી એને અંતરમાં ઉતરી ગઈ. અહીંયા કહે છે કે જ્યાં આત્માનું ગ્રહણ થયું ત્યાં રાગનો ત્યાગ થઈ ગયો. નથી માતાજી પણ એમાં ત્યાગ બુદ્ધિ આવી ગઈ કે કાંકરા પીલવા જેવા નથી, ઘઉં પીસવા જેવા. ઘઉંના ગ્રહણ પૂર્વક કાંકરાનો ત્યાગ, એમ ભગવાન આત્માને રાગ નિશ્ચિત જાણવામાં આવે છે તે કાળે જે ભેદ જ્ઞાનમાં પ્રવીણ છે તે જળ અને ચેતનના બેના લક્ષણ જુદા હોવાથી, લક્ષણ ભેદે ભેદ હોવાથી, જેનું લક્ષણ ચૈતન્ય છે તે આત્મા છે તે હું છું, અને જેનું લક્ષણ જળ ચેતન છે તે રાગ હું નથી, એમ આત્માને ગ્રહતા રાગનો ત્યાગ થઈ જાય. ગ્રહણ પૂર્વક ત્યાગની વિધિને પરમાત્મા ધર્મ કહે, ત્યાગ વિના ધર્મ નથી. અને જ્યાં રાગનો ત્યાગ દ્રષ્ટિમાંથી થયો ત્યાં લોકા લોક પ્રત્યે મોહ છૂટી ગયો. એ સમયમાં લોકા લોકનો ત્યાગ થયો. કેટલો ત્યાગ થયો? ગણી ગણીને ત્યાગ ન હોય કે આજે આ છોડું, કાલે આ છોડું, આજે આ, એમ નહીં. સમ્યક દર્શનની અપેક્ષા એ જોવામાં આવે તો એક રજકણ કે રાગનો કણ પણ મારો નથી. આ લોકા લોક મારાથી ભીન છે. એક અસ્થિનું જ્ઞાન થયું ભગવાન આત્મા ઉપાદે પણ હું છું, ત્યાં જગતના બધા પદાર્થ મારાથી જે નાસ્તિરૂપ છે તે મારા નથી, એમાં આત્મબુદ્ધિ છૂટી જાય. એકમાં આત્મબુદ્ધિ થતાં પરને પરભાવને પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ એક સાથે છૂટે છે. એવો મોટો ત્યાગ છે. જગત કે ત્યાગ કરો, ત્યાગ કરો, પણ ગ્રહણ શેનું કરો? એ ભાઈ ખબર છે, મેં બે ચાર જણાને કહ્યું કે તમે સાંભળવા જાઓ છો. તમે એક પ્રશ્ન કરજો, ત્યાગની વાત કરે કે સાહેબ ગ્રહણ શું કર્યું? તમે ત્યાગ તો શીખડાવો છો પણ ગ્રહવાનું શું? વાચા બંધ થઈ જશે કેમ કે જાણતા જ નથી. કહ્યું ત્યાગની બધા વાત કરે ને. હા, બહુ સુંદર. અમને આ પ્રસ્થાન કરાવ્યા, આ ભાઈ ફલાણા ગામથી આવ્યા હતા અને એને વ્યાખ્યાન આપ્યા, ને એટલા કોઈને દારૂના પ્રસ્થાન, કોઈને માંસના, કોઈને બટેટાના ખાવા, કોઈ ઇલોચરી ત્યાગ, કોઈને બ્રહ્મચર્ય અભ્રમનો ત્યાગ, બધું ઓહો. એટલી પ્રતિજ્ઞા લેવડાવી, ત્યાગ કરાયો, પણ ગ્રહણ શેનું કર્યું? હા, જગતના જીવો તત્વનો અભ્યાસ નહીં એટલે જ્યાં ત્યાં છેતરાય જાય છે ધર્મના નામે, ઠગાય છે બાપુ. હા, એની પરીક્ષા કરવી જોઈએ. એક એક વાતને જ્ઞાનની કસોટી પર ચડાવી નિર્ણય કરી સજા કરવી જોઈએ. એમને માયા ચાલે જો સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી આ અનુભૂતિ તે જ હું છું એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું, પ્રાપ્ત એટલે ગ્રહણ થતું, ગ્રહણ થતું આ આત્મા જેવો જાણ્યો તેવો છે એ પ્રતીતિ જેનું લક્ષણ એવું શ્રદ્ધાનો ઉદય થાય છે. ભેદ જ્ઞાનમાં પ્રવીણ થઈને આત્મા અનુભવમાં ઉપાદે પણ અનુભવમાં આવ્યો ત્યાં આ અનુભૂતિ તે જ હું છું, અનુભૂતિ એટલે વિકાર જ્ઞાયક આત્મા તે જ હું છું, એમ જ્યાં જ્ઞાયક ભાવમાં આત્મબુદ્ધિ થઈ ત્યાં શ્રદ્ધાંત પણ ઉદય થાય તે જે જાણવામાં આવ્યો એટલે આજે મને અનુભવમાં આવ્યો. નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવમાં આવ્યો કે આત્મા અનુભવમાં આવ્યો કે હું છું, એમ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન કદાચ થાય છે. ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી જો ત્યાગ આવ્યો ત્યાં આત્માનું ગ્રહણ થયું, ત્યાં જે અન્ય અનેરા ભાવો છે આત્મા સિવાયના એ મારાથી ભિન્ન છે, મારા નથી. ત્યારે સમસ્ત હું કાંઈ બાકી રહેતા સિવાય સમસ્ત વિકલ્પ માત્ર રાગ માત્ર સમસ્ત શબ્દ છે ને વિશેષણ કે થોડોક રાગ મારો થોડોક બીજાનો સમસ્ત અન્ય ભાવોનો અન્ય પરિણામોનો અન્ય વિકારોનો કસાયોનો ભેદ થવાથી એટલે જુદા પણ ભાસવાથી નિશંક થવાનું સમર્થ થવાને લીધે હા હા શું કે છે ચારિત્ર કેવે હોય કે જે નિસંગ થાય એને નિસંગ કોણ હોય કે સ્વભાવનું ગ્રહણ થતા રાગ મારો નથી એ નિસંગ થઈ ગયો એ નિસંગતા આવી એમાં ફરવાનું સામર્થ વીર પ્રગટ થઈ ગયું. સમ્યક દર્શન ને જ્ઞાન વિના નિસંગતા ન હોય અને નિસંગ વિના એ વીર્ય ઠરવામાં કામ કરી શકે. મંત્રો છે મહામંત્રો આહા આપણી તો શક્તિ પ્રમાણે આપણે સાધ્ય કર્યું, બાકી આમાં તો ભાવો પ્રમાણના ભેગા છે. સમસ્ત અન્ય ભાવોનો અનેરા ભાવોનો મારાથી જુદા પ્રકારના ભાવોનો ભેદ થવાથી જુદાઈ ભાસવાથી જુદાઈ લાગવાથી જુદું શ્રદ્ધામાં આવવાથી નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે ઠરવાનું હવે સામર્થ એને વીર્ય પ્રગટ થયું ઠરે છે. નિસંગતામાં ઠરવાની તાકાત છે, શંકા હોય ત્યાં ઠરી શકે. નિસંગ ઠરવાનું સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું. આ ચારિત્ર હા જગતના જીવી ચારિત્ર ભાઈ ચારિત્ર વિના મોક્ષ નથી. ચારિત્ર વિના પણ કયું ચારિત્ર? સ્વભાવમાં ઠરવું એવું જે નિશ્ચય ચારિત્ર લીનતા રમણતા એકાગ્રતા એવું જે ચારિત્ર એ ઉદય થતું આત્માની સાધે છે. ચારિત્રમાં આત્માની સાધના થાય છે, ચારિત્રમાં આત્માની વિશેષ સાધના થાય છે. સમ્યક દર્શન જ્ઞાનમાં જે આત્માની સાધના હતી એ સાધારણ સાધના હતી, હવે ઉગ્રપણે આત્માની સાધના પ્રગટ થાય છે. સળી માંડીને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આમ સાધ્ય આત્માની સાધ્ય એટલે મોક્ષ સાધ્ય થયો પ્રગટ કરવા માટે મોક્ષ પૂર્ણ આનંદની પ્રાપ્તિ કે સાધ્ય છે. ધ્યેય તો ધ્રુવ પરમાત્મા છે, ધ્યાન તો સાધકના પરિણામ છે અને સાધ્ય પૂર્ણ આનંદની દશા છે. આનંદ જ્ઞાન આનંદ દર્શન આનંદ સુખ અને આનંદ વીર્ય એ સાધ્ય છે પ્રગટ કરવા યોગ્ય. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે. આ બીજી રીતે કોઈ રીતે જીવનો મોક્ષ થતો એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પરમાર્થનો પંથ તો એક જ હોય. ભાઈ તમે આ રીતે મોક્ષ જશો તો અમે આ રીતે જશું. કોઈ ગાડામાં જાય, કોઈ રેલવેમાં જાય, કોઈ મોટરમાં, કોઈ ટ્રેનમાં, પણ આપણે જવું તો એક ઠેકાણે ને એમ નથી. એક જ શુદ્ધ આત્માને આશરે જ્ઞાન શ્રદ્ધાને આચરણ કે એક જ મોક્ષનો માર્ગ છે ને એ રીતે સાધ્યની પ્રાપ્તિ થાય. બીજો કોઈ માર્ગ વચ્ચે છે? બાકી જેટલું વચ્ચે આવે વ્યવહારનું કથન જોડે કહેવામાં આવે છે. આમ સાધ્ય એટલે મોક્ષ, સાધ્ય આત્માની પૂર્ણાનંદની પ્રાપ્તિની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ ઉત્પત્તિ છે. પ્રાપ્તિ છે, બીજી રીતે કોઈ પ્રાપ્તિ નથી. હવે વિષય થોડો ધીરો આવે છે, આવો વિષય સમયકાળમાં મુખ્ય પણ એક જ જીવ આ વિશે બીજો કંઈ આટલું સ્પષ્ટ નથી. ત્યાં સંક્ષિપ્તમાં છે ગર્ભિત રીતે પણ ખુલ્લો ખુલ્લો આવે છે. પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે અનુભૂતિ સ્વરૂપ, એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એ ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે. ત્રિકાળી સ્વભાવ જ્ઞાયક આત્મા, એ આત્માને જાણવો અને શ્રદ્ધામાં લેવો એવો જે આત્મા જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, આ બાળગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ શું કહે છે કે આ બાળગોપાલ સૌને અને સદાકાળ નાના મોટા જીવો માત્રને એ બાળગોપાલ સૌને અને સદાકાળ હંમેશા 24 કલાક આ બાળગોપાલ સૌને બધાને સદાકાળ પ્રણેતા આ અજ્ઞાનીને અભવ્યો હોય કે ભવ્યો હોય, અજ્ઞાની હોય ને એને પણ ભગવાન આત્મા એને જાણવામાં આવે છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળગોપાલ નાના મોટાને સૌને સદાકાળ પ્રણેતાળ એક સમયના આત્રા વિના સમયે સમયે સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પોતાના વર્તમાન વર્તા સૂક્ષ્મ જ્ઞાનમાં ભગવાન આત્મા એનો સમયે સમયે પ્રતિભાસ થતો હોવા છતાં એ જ્ઞાનમાં જ્ઞાયક આત્મા જણાતો હોવા છતાં પણ જણાય જ છે સદાકાળ. એમ પ્રશ્ન થાય કે જણાય છે તો કોઈ સમજ નહીં થઈ જાય બધા, એમ પ્રશ્ન તો થાય ને, જણાય છે પણ આ જાણનારો કે હું છું એમ એને લખમાં આવતું નથી. છતાં પણ અનાદિ બંધના વસે પરદ્રવ્ય સાથે એક પણ આના નિશ્ચિતથી મૂળ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે કે જાણવામાં આવે છે સમય સમય તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉભી થતું નથી. સમય થઈ ગયો વિસ્તાર ફરીથી ચાલતો રહ્યો.